ભરતજીને માટે તુલસીજી એક વાત મૂકે છે. સપોઝ અને ઇનકેસ, કદાચ, જો કદાચ ભરતજી ન હોય તો શું થાય? તો તુલસીજીએ પોતાનો અનુભવ કહ્યો કે માણસના જીવનની અંદર અનેક અનર્થો, દુરાચાર, કુકર્મ, આ બધાનો, આ બધો કચરો કાઢનાર કોણ? કોણ કાઢત એને? તો મિસ અપહરતકો, આ બધું જે કઈ ગંદવાડો, કીચડ, નકામું હોય એને કોનું કોનું સામર્થ્ય છે એવું કે પોતાના જીવનમાંથી આ બધી દુરાચારની વૃત્તિઓની ગંદકી બહાર કાઢી શકે? કોણ છે એવું? તો આ બધાને માટે એમ કહ્યું કે ભરતજી આપણા સૌને માટે એક આશ્રય છે, તરણો ઉપાય છે. તરવા માટે કંઈક પણ અર્થમાં આવી જાય તો એકમાત્ર ભરતજી આ સંસાર સાગરને પાર ઉતારી શકે, અને એના માટે તુલસીજીએ બહુ જ આદરપૂર્વક કહ્યું, મુનિમન અગમ જપ જમ નિયમ સમદમ વિષમ વ્રત આરત કો આચરત કો. આવા વિષમ, ન સમજી શકાય એવા આવા વ્રતોનું પાલન બીજું કરો જ પણ. ઋષિ મુનિએ પણ ન સમજાય એવી વાતો ભરતજીએ ઉદઘાટિત કરી છે પોતાના જીવન દ્વારા, બીજાથી નહીં. ભરતજીએ નંદીગ્રામમાં વસીને જે તપ કર્યું છે ને, એ તપ તો તપ એટલે માત્ર તપ નથી, રામરાજની ઇમારતના પાયાનો કોન્ક્રીટ છે. કે જેની ઉપર, એ કોન્ક્રીટ ઉપર આખી રામરાજની મોટી ઇમારત ઉભી થવાની છે. એટલે જો પાયાની અંદર મજબૂતાઈ ન હોય તો પછી ઇમારત કેવી હોય? પણ રામરાજની ઇમારત આટલા યોગો પછી પણ યાદ આવે છે એનું કારણ છે ભરત. ભગવાનનો આખો યશ, ભગવાનની યશ પતાકા જો લહેરાઈ હોય તો ભરતજીના ભક્તિના દંડ ઉપર. અને આ બધું જે કઈ વ્રત આચર્યું ભરતજીએ પોતાના જીવન દરમિયાન, જે કઈ વ્યક્ત થયું એ બધું જ ધર્મના પાયારૂપ બન્યું, ધર્મને એક સાચું બળ મળ્યું છે એનાથી. નહીતર આ બધી જે કઈ આપણને શીખવાડેલી છે વિધિઓ, વ્રત, તપ, ઉપવાસ, ત્યાગ, ધર્મ, ભક્તિ, આ બધું જ ભરતજીના ચરિત્રમાંથી જ મળી રહેશે. આવું અણિશુદ્ધ અને ઉજાગર કરેલું પરિપક્વ એવું કોઈ પણ સાધન જો મળશે તો એકમાત્ર ભરતજી. અને એટલા માટે તુલસીજીએ બહુ જ સરસ કહી દીધું કે જો ન હોત જગ જન્મ ભરત. ભરતજીનો જો આ દુનિયામાં આ ધરાતલ ઉપર જન્મ ન થયો હોત તો આ ધર્મની ધુરા જોશ્રી કોને ખભે મુકાત? ધરની ધરત કહો ધર્મ ધૂર, ધર્મની ધુરાને કોણ ઉઠાવી શકત અને કોણ ધારણ કરી શકત? તુલસીજીની દ્રષ્ટિએ આ સૃષ્ટિની અંદર કોઈ પણ એવી વ્યક્તિ દેખાતી નથી કે ભરતજીના જેવી કાંધ હોય અને કાંધ ઉપર સમસ્ત સૃષ્ટિના ધર્મની ધુરા એની ઉપર પડવાની છે. એટલે ભરતજી જેવો સમર્થ કોણ છે? પણ ભક્તિ માર્ગમાં ત્યાગ, ઉપાસના, તપ એના માર્ગની અંદર બધી જ રીતે સક્ષમ અને સમર્થ ભરતજી. એ આખી જ દ્રષ્ટિ ભરત તુલસીજીની ભરતજી માટે છે. સુખ દુઃખ દાહ દારિદ્ર, દુઃખની પીડા, અતિશય પીડાતો હોય કોઈ માણસ, એની પીડા કેવી હોય? એકવાર એક પુત્ર જોયેલું રોડ ઉપર, પાછળથી અડધો ભાગ હાવ છૂંદાઈ ગયેલો અને આગળના બે પગને આટલો ભાગ શ્વાસ લેતો, એની સામે જોયું એની એની પીડા કેવી હશે, એનું દર્દ કેવું હશે, કેવી અસહ્ય વેદના હશે, કેવી રીતે પોતાની જાતને એ જીવિત તરીકે ટકાવી રાખતી હશે. દુઃખદાહ, એ દુઃખની પીડા. મારા શ્રી કહેતા કે કોઈ પિતાનો એકનો એક દીકરો હોય, આધેડ પિતા, કમાતો હોય, બધી રીતે સક્ષમ થઈ ગયેલો હોય, અને એ જ્યારે મૃત્યુ પામે ત્યારે એના પિતાનું કાળજાનું શું થાય કે જાણો છો? જો એના કાળજે કાન દીધો હોય ને, મારા શ્રીનું વર્ણન કરતા કે એના અહિયામાંથી અવાજ સંભળાય, ચડ 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 બળતો, દુઃખ દાહ જેને કહેવાય. એ પીડા દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ પ્રકાર એવા પ્રસંગની પીડા હોય કે જે આવા પ્રકારની હોય, કે અસહ્ય વેદના એ સહન ના કરી શકે. ડાક્ટર પાસે ગયા હોય ને તો ડાક્ટરે વેદના સહન ના એને દૂર ના કરી શકે, એવી વેદના એને ક્યાં જઈને બતાવવી, ક્યાં કોને કહેવું? તુલસીજીની પોતાની પીડા પોતે. તુલસીજી હનુમાન બાહુક લખેલું છે, એ પીડા એટલી બધી દર્દ ભરી હતી કે સહન નહોતી થતી. ત્યારે એમણે હનુમાનજીની પ્રાર્થના કરી, બહુ સરસ સ્તુતિ છે, કે મારી આ પીડા હવે કેવી રીતે દૂર થઈ શકશે. માણસ દુઃખથી અત્યંત પીડાતો હોય, અસહ્ય વેદના હોય ત્યારે શું કરી શકે? લાચારી, કોઈ સામે ના હોય અને કોઈ એની પીડા દૂર કરવા માટે સક્ષમ હોય નહીં, કોનું શરણ લેવું, ક્યાં જવું? એ પ્રકારનો જે દુઃખને દાહ કહ્યો. સહેજ અમથું દજાઈ ગયા હોય તો કેટલી પીડા થાય છે, અને આખા શરીરની અંદર દાહની પીડા ઉત્પન્ન, એસિડિટી માની લો, છાતી જે પકડી હોય બરાબર, સહન ના થતું હોય, એ દાહ કેવો હશે? એ કાળજાનો દાહ કહેવાય, છાતીનો દાહ કહેવાય. એ વેદના એવી અસહ્ય હોય કે માણસ પોતાના જીવનને ટકાવવા માટે પણ સક્ષમ ના હોય, એવા સમયે ક્યાં જવું? તો કે છે, એકમાત્ર વિષમ વ્રત આચરત કો કહીને, આવા વિષમ વ્રતોનું આચરણ કરીને જેણે તપ એકત્રિત કર્યું છે, જેણે પોતાની ક્ષમતા કેળવી છે કે અહીંયા આગળ ચાલો ભરતજીના શરણે જઈશું, તો ભરતજી જરૂર ભગવાનનું શરણું આપશે અને એના એના દ્વારા હું મારી પીડાને શાંત કરીશ. અરે પીડા શાંત ના કરે તો સહન કરવાની તો શક્તિ મળે? રમણ મહર્ષિના અંતિમ દિવસો હતા, સેવકો બેઠેલા, બધાને બધા જુએ કે અસહ્ય પીડા છે, વેદના સહન નથી થઈ શકતી, પણ છતાંય પોતે હું કોણ છું એ શોધીને એ બધી પીડા જાણે કે શરીરને સોંપી દીધેલી હોય અને પોતે ત્યાં આગળ ઉપસ્થિત રહેલા સૌને આનંદ હસતા મોઢે એને આદરતા હોય, એ તો દૂરનો દાખલો રહ્યો, પણ મારા શ્રી પોતે એટલી પીડા અમને ખબર છે. જયારે ડાયાલિસિસ થઈ જાય પછીથી ક્રેમ્સ જયારે આવે, ખેંચાઈ સ્નાયુઓ એટલા અસહ્ય વેદના કરે કે ત્યાં જયારે બહાર આવીને બહુ સૌની વચ્ચે બેઠા હોય દર્શન, હસતા મળે સૌને હાથ ઊંચો કરીને આશીર્વાદ આપતા. આ દુઃખનો દાહ અસહ્ય પીડાની વચ્ચે પણ બ્રહ્મણ મહર્ષિ પોતાના આત્મારા સ્વરૂપ ની અંદર એવા સ્થિત ને પ્રસન્ન રહેતા કે જાણે શરીરમાં કશું છે જ નહીં અને શરીરને છે મારે શું. ભરતજીના સાનિધ્યમાં પણ એનું સ્મરણ કરવાથી, ભરતજીના સ્મરણ માત્રથી પણ આ દુઃખનો દાહ, દુઃખની દાહ પીડા સહેજે ઓછી થઈ. એમ કરીને જ્યાં કવિ વર્ણવતો હોય કે ભગવાનને શરણે જા પ્રાર્થના કર, ભરતજીને શરણે જા, અને જ્યારે એ રીતે પોતાની વૃત્તિઓને શરીરના દુઃખમાંથી વાળી લઈ કોઈ દિવ્ય આત્મચેતનાના તરફ લઈ જઈએ, આપણી વૃત્તિઓ વાળી દઈએ ને આપણી વૃત્તિઓને કોઈ દિવ્ય ચેતનાઓ સુધી પહોંચાડીએ, ત્યારે શરીરની પીડા કોઈ વશાતમાં ના હોય. માણસ બીમાર હોય અને કોઈ અત્યંત સ્નેહી અંગત માણસ એને મળવા આવી ગયો હોય તો કહ્યું હોય ડોક્ટરે ઉભા થશો નહીં, છતાંય પ્રેમથી પોતાના દુઃખ ને દર્દ ને પીડાને ભૂલી જઈને પણ બેઠો હે આવી ગયો. દુઃખદા આ દુઃખની પીડા છે. અને જનક મહારાજ જયારે અયોધ્યાથી નીકળી ચિત્રકૂટ તરફ નીકળ્યા ત્યારે રસ્તામાં ક્યાં વિશ્રામ નથી કર્યો તો તુલસીજીએ બહુ સરસ એક માર્મિક વેદનાને ત્યાં ટાંકી છે. મન તાહ જાં સિય રામ નિવાસ, મન તાહ જાં રઘુવર નિવાસ, બિનુ મન દુઃખ સુખ તન તન કે, તન દુઃખ સુખ સુધી કે, મન તો ભગવાનમાં છે પછી શરીરમાં પીડા સુખ દુઃખ ની ક્યાંથી ખબર પડવાની હતી, મન જ્યાં હોય ત્યાં છે. એટલે મન જ દુઃખ સુખ દુઃખ ની પીડાને વ્યક્ત કરનાર છે. અહીંયા એ વ્યક્ત થતો દુઃખનો દાહ એકમાત્ર ભરતજીનું શરણ આપણને ત્યાં લઈ જાય, એમાંથી આપણે મુક્ત થઈ શકીએ, દુઃખમાંથી હળવાશ મેળવી શકીએ. આ છે ભરતજીના ચરિત્રની ચરમસીમા.